समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार द्रव्यानुयोगनो अपूर्व एवो ग्रंथ सर्वोत्कृष्ट ग्रंथ એનો સ્વાધ્યાય ચાલે છે અને બીજી ગાથા ચાલે છે. આપણે બીજી ગાથા કરી રહ્યા છીએ. બીજી ગાથામાં અર્થ ગાથાર્થ કર્યો એ પછી આપણે ટીકા શરૂ કરી અને ટીકામાં એ વાત આવી કે સમય શબ્દનો અર્થ કરવા જઈએ તો સમ અને અય એટલે કે જે એક સાથે જ્ઞાન કરે છે અને પરિણમે છે એનું જાણવું અને પરિણમન કરવું એક સાથે છે, એકત્વપૂર્વક છે એવો એ સમય એટલે ભગવાન આત્મા એ જીવ કેવો છે એનું પહેલા વર્ણન કરે છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને એનું પહેલા વર્ણન કર્યું છે અને પછી મૂળ ગાથામાં જે વાત આવે છે એ વાતને લીધી છે કે જે પોતે પોતાના દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત છે એ સ્વસમય છે અને જે ઉદ્ગલ કર્મના પ્રદેશોમાં સ્થિત છે તે પરસમય છે. એટલે એ વાત પછી આવે છે. એ પહેલા આત્મા કેવો છે, જીવ દ્રવ્ય કેવું છે એનું વર્ણન આપણે લીધું અને એમાં પહેલી વાત આ આવી કે જે એક સાથે જ્ઞાન ક્રિયા કરે છે અને પરિણમન કરે છે એ જાણે અને પરિણમે એવો આ જીવ નામનો પદાર્થ છે. એક જ વખતે પરિણમે છે અને જાણે પણ છે. વળી એને માટે એમ પણ કહ્યું કે એ ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્ત છે. ઉત્પાદ અને વ્યય પર્યાયના છે. એનું સ્વરૂપ જે છે એ ત્રિકાળ એવું ને એવું રહે છે એટલે ધ્રુવ છે. એક જ સમયમાં ધ્રુવ છે ત્યારે જ કોઈક પર્યાય એટલે કે પૂર્વની પર્યાય છે એનો વ્યય છે અને ઉત્તર પર્યાય એટલે કે નવી પર્યાય છે એનો ઉત્પાદ છે. એટલે પર્યાયના ઉત્પાદ અને વ્યય એક સમયમાં છે એ જ વખતે ધ્રુવ પણ છે અને એવા ઉત્પાદ વ્યય ધ્રુવયુક્ત એવું સ્વરૂપ છે. એટલે એમાં એમ કહ્યું કે ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તા રૂપ રહેવું છે જે એ જેનું લક્ષણ છે. અહીંયા અનુભૂતિ શબ્દ મૂક્યો છે, એકતા રૂપ અનુભૂતિ એટલે કે એવું રહેવું, ઉત્પાદ વ્યય ધ્રુવ રૂપ રહેવું એ જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિત છે અને આવું અનંતકાળથી ચાલ્યું આવે છે અને અનંતકાળ સુધી રહેશે એટલે એમ જ એ સત્તા પડી છે. એ પછીથી ઉત્પાદ વ્યય અને ધ્રુવ પછીથી એક બીજી વાત લીધી કે એ ચૈતન્ય સ્વરૂપપણાથી નિત્ય ઉદ્યોત રૂપ નિર્મળ સ્પષ્ટ દર્શન જ્ઞાન જ્યોતિ સ્વરૂપ છે. ચૈતન્ય એટલે દર્શન અને જ્ઞાન, એ દર્શન જ્ઞાન સ્વરૂપ છે. અને એ દર્શન જ્ઞાન સ્વરૂપ એટલે કેવું સ્વરૂપ છે તો કે હંમેશા એ જાણનારો છે, જ્ઞાન કરનારો છે. એનું જ્ઞાન કરવું એ કંઈ અટકતું નથી. એ જ્ઞાનરૂપી પ્રકાશ જે છે એ હંમેશા એ જ્યોતિની જેમ પ્રગટેલો રહે છે. એટલે અહીંયા કહ્યું કે નિત્ય ઉદ્યોત રૂપ નિર્મળ સ્પષ્ટ દર્શન જ્ઞાન જ્યોતિ સ્વરૂપ છે. કારણ કે ચૈતન્યનું પરિણમન એ દર્શન જ્ઞાન સ્વરૂપે થાય છે. ચેતન ગુણ છે, ચૈતન્યપણું છે એ આ જીવ દ્રવ્યને બીજા પાંચ દ્રવ્યોથી જુદું પાડનારું છે. એ મુખ્ય ગુણ છે. બીજા ગુણો છે, પણ આ ચૈતન્યપણું એક એવો ગુણ છે કે જે બીજા પાંચ દ્રવ્યમાં નથી, અને એના દ્વારા આ ચૈતન્યપણા દ્વારા જ જીવ પોતે જ્ઞાન કરે છે. અને પેલા પાંચનું પણ જીવ જ્ઞાન કરે છે. પેલા પાંચમાંથી કોઈ જીવનું જ્ઞાન કે બીજા પોતાની સાથે રહેલા બીજા કોઈ પણ દ્રવ્યનું જ્ઞાન કરી શકતા નથી. ભલે પૂતગળનું પરિણમન થાય, પણ પરિણમન થાય એથી કંઈ જ્ઞાન નથી કરી શકતું. પૂતગળમાં કોઈ જ્ઞાન કરવાની શક્તિ નથી, એમાં ચેતના નથી, એ જડ છે. જડનું પરિણમન થાય, જડમાં શક્તિ હોય એ વાત બરાબર છે, પણ એમાં ચેતના નથી. એ ચેતના છે એ જીવમાં જ છે. અને એ ચૈતન્યરૂપ જે પરિણમન છે એ શું છે? તો કે એ દરેક સમયે જ્ઞાન કરે છે. જ્ઞપ્તિ ક્રિયા દરેક સમયે થાય છે. કોઈ એવો સમય નથી કે જ્યારે આત્મા જ્ઞાન ન કરતો હોય. એટલે એ ચૈતન્યને જ્ઞાન આકાર સ્વરૂપ કહેવામાં આવ્યો. હવે એમાં પછી જેટલા મતમાં એ માન્યતા નથી, એટલે કે ચૈતન્યને જ્ઞાન આકાર સ્વરૂપ નહીં માનનાર એવા સાંખ્યમતીઓ જે છે કે બીજા જે હોય એ બધાનું એમાં નિરાકરણ થાય છે કે જીવ એ ચૈતન્ય સ્વરૂપ છે અને એ જ્ઞાન કરે છે. એ જ્ઞાન કરે છે એ વાતને બીજા અન્ય મતમાં માનતા નથી, તો એનું અહીંયા નિરાકરણ છે. પણ વાત આપણે ગઈકાલે લીધી. એ પછી એક બીજી વાત આવી કે એનું સ્વરૂપ કેવું છે કે અનંત ધર્મમાં રહેલું એક ધર્મીપણું, અને એને લીધે થઈને એ દ્રવ્યપણું છે. દ્રવ્ય શેનું બનેલું છે? તો કે અનંત ધર્મો. ધર્મો કહેતા ધર્મ અને ગુણ બંને એમાં આવી જાય. જો ગુણ કહેતા એમાં ધર્મ ના આવે. ધર્મો જે કહીએ છીએ ને, ગુણ ધર્મો, પણ ધર્મો કહીએ તો એમાં ધર્મ પણ આવી જાય અનેક પ્રકારે, અને ગુણો પણ આવી જાય. ગુણ છે એને પર્યાય છે. આપણે જ્ઞાન ગુણ કહીએ છીએ, દર્શન ગુણ કહીએ છીએ, પ્રમેયત્વ ગુણ કહીએ છીએ, વસ્તુત્વ ગુણ કહીએ છીએ, એ બધા ગુણ છે. એનું પરિણમન થાય છે, એની પર્યાય થાય છે. અને ધર્મ એટલે એકપણું, અનેકપણું, નિત્યપણું, અનિત્યપણું, એ બધા જે છે તે ધર્મ છે. અને એમાંના કેટલાકના નામ છે ને કેટલાકના તો નામ પણ નથી, એટલે વચન ગોચર નથી. એને વાણીમાં આપણે કહી ન શકીએ એવા એ ગુણો અને ધર્મો છે. બધાના નામ સંજ્ઞા નથી. આ વાત પણ સમજવા જેવી છે પ્રભુ. જેમ કે આપણે સ્વાદ કહીએ છીએ તો સ્વાદના કંઈ બધા સ્વાદના નામ નથી. આપણે ગળ્યો સ્વાદ કહીએ, આઈસ્ક્રીમનો ગળ્યો સ્વાદ, પેંડાનો ગળ્યો સ્વાદ, ગુલાબજાંબુનો ગળ્યો સ્વાદ, કે મોસંબીનો, કે કોઈ પણ ફળનો ગળ્યો સ્વાદ, એ બધાના ગળ્યા સ્વાદ જે છે એને આપણે ગળ્યો કહી દઈએ એટલે કંઈ એથી એનો સ્વાદ આવી જતો નથી. બધાના સ્વાદ જુદા જુદા છે. આંખ મીચીને આપણે મોઢામાં વસ્તુ નાખીએ અને કહી શકીએ છીએ કે આ પેંડો છે અને આ ગુલાબજાંબુ છે. બંને ગળ્યા છે, છતાં પણ આપણે કહી શકીએ છીએ. એટલે બંનેમાં એ ભેદ છે. પણ એ ભેદ શું છે એ કોઈ પૂછે તો આપણે એને શબ્દમાં કહી નથી શકતા, એ વાણીમાં કહી શકાતું નથી, એ વચન ગોચર નથી. એ અનુભવ ગોચર છે, એ અનુભવી શકાય. આપણને એ કોઈ કહે, અહીંયા આપણે જે લોકોએ પેંડો ને ગુલાબજાંબુ ખાધા જ નથી, અને પછી એને આપણે કહીએ કે આ પણ ગળ્યું ને આ પણ ગળ્યું, તો એમાં એને કેવી રીતે ખ્યાલ આપી શકીએ કે બેમાં શું તફાવત છે? સમજાવી ના શકીએ. આપણે એને એમ કહેવું પડે કે ભાઈ એ તારે એને માણવું પડે, એને અનુભવવું પડે. એ અનુભવનો વિષય છે કે પેંડામાં અને ગુલાબજાંબુમાં સ્વાદમાં શું ફેર છે, એ અનુભવનો વિષય છે. એને કોઈ નામથી, વચનથી, કોઈ રીતે સંજ્ઞા આપીને જણાવી શકાય નહીં. એટલે એ રીતે અનંત ગુણ છે અને ધર્મો છે, તો એ બધા ના કંઈ નામ હોય, સંજ્ઞા હોય એવું જરૂરી નથી. બધું વચનમાં, વાણીમાં આવે એમ નથી. જેટલા પ્રકારના જીવના ભાવ છે, એક સ્વભાવ ભાવ સિવાય અન્ય વિકારી જે ભાવો છે, એ બધાના પણ કંઈ નામ નથી, છતાં એ ભાવ છે, અનુભવાય છે. જીવે એવા ભાવ કર્યા છે અને અનંતકાળથી એવા ભાવ કરતો આવ્યો છે. અનાદિથી જીવ છે, અને અનાદિથી એ જ્યાં સુધી સિદ્ધની પર્યાયને પ્રગટ નથી કરતો ત્યાં સુધી સંસાર પર્યાયમાં રહ્યો છે. તો સંસાર પર્યાયમાં રહ્યો છે ત્યારે એ પરના લક્ષે જે ભાવ કરે છે, કેટલા પ્રકારના ભાવ, અનંત પ્રકારના ભાવ છે. કેટલી પર્યાય કરી છે, જેટલો કાળ ગયો છે એમાં એને કેટલાક પ્રકારના ભાવ કર્યા, એને ખરાબમાં ખરાબ અને સારામાં સારા, કનિષ્ઠમાં કનિષ્ઠ અને ઉત્તમમાં ઉત્તમ એને ભાવ કર્યા છે, વિકલ્પો સાથે અને વિકલ્પો વિના પણ કર્યા છે. એને જે ભાવ કર્યા ત્યારે મન એની સાથે દરેક વખતે હતું એમ નથી. સંઘની પચેન્દ્રિય થયો છે ત્યારે મન છે, અને એ વખતે એને ભાષા વિકલ્પ બધું છે, પણ એ એકેન્દ્રિયમાં છે ત્યારે પણ એને ભાવ તો થાય જ છે. એ બે ઇન્દ્રિય છે, ત્રણ ઇન્દ્રિય વાળો કે ચાર ઇન્દ્રિય વાળો ગમે તે છે, એ ભાવ એને થાય છે. ભાવ વસ્તુ છે તે આત્માની વસ્તુ છે, અને વિચારો અને વિકલ્પ જે છે તે મનના છે. એ વિચારો વિકલ્પ જે છે એ આત્માની વસ્તુ નથી, એ કાયમ રહેવાવાળી વસ્તુ નથી. ભાવ આત્માના છે. હવે આત્માના ભાવ બે પ્રકારે થાય છે, એક તો પોતાનો મૂળ ભાવ જેવો સ્વભાવ એવો, અને બીજા અનેક પ્રકારે વિભાવ ભાવ થાય. વિભાવ ભાવ એક સરખા રહી શકતા નથી. જ્યારે સ્વભાવ પોતાનો જે ભાવ છે એ એક સરખો રહે છે. સિદ્ધિની પર્યાય પ્રગટ કર્યા પછીથી, એમ કહીએ કે કેવળ જ્ઞાન થયા પછીથી, જ્યારે ભાવ મોક્ષ થયો છે ત્યાર પછીથી એનો શુદ્ધ ભાવ રહે છે, તો એ શુદ્ધ ભાવ એક સરખો જ રહે છે. એમાં કોઈ ભરતીઓટ આવતા નથી, વધઘટ થતી નથી. જ્યારે વિકારી ભાવ, વિભાવ ભાવ, દ્વેષના ભાવ, રાગના ભાવ, શુભ ભાવ અને અશુભ ભાવ એ કોઈ એક સરખા થઈ પણ શકતા નથી. એક સરખો તમે ક્રોધ કે એક સરખો દ્વેષ પણ નથી કરી શકતા, એક સરખો રાગ પણ નથી કરી શકતા. એ બધું ક્ષણિક છે. જ્યારે સ્વભાવ ભાવે રહેવાનું એ ક્ષણિક નથી, એ શાશ્વત છે. હંમેશા સ્વભાવ ભાવે જીવ રહી શકે, કાયમ માટે અનંત કાળ સુધી રહી શકે, કેમ કે એનું મૂળ સ્વરૂપ છે. એ એનું મૂળ સ્વરૂપ છે. એટલે કોઈ પણ પોતાના મૂળ સ્વરૂપે કેટલો સમય રહે તો અનંત કાળ સુધી રહે. એ જીવ રહે છે એમ નહીં, ઉદગળ પણ એના મૂળ સ્વરૂપે અનંત કાળ સુધી રહી શકે. પણ એ વિભાવ ભાવે અનંતકાળ ન રહી શકે. વિભાવ ભાવે અનંતકાળ ન રહી શકે. તો એ વાત પણ અહીંયા આપણને કરી, એટલે એમાં આગળ એક બીજી વાત પણ લીધી છે કે ગુણની અને પર્યાયની પણ વાત લીધી કે વળી કેવો છે. તો કે એ ગુણ અને પર્યાય સહિત છે. ક્રમવર્તી પર્યાય હોય છે અને સહવર્તી અથવા તો અક્રમવર્તી ગુણ છે. એ દ્રવ્યની પહેલા વાત કહી કે અનંત ગુણોને એટલે ધર્મોને ધારી રાખનાર જે પદાર્થ છે એ દ્રવ્યપણું છે, અને એ દ્રવ્યપણાની વાત કરતા આગળ વાત એ લીધી કે વસ્તુને ધર્મોથી જે રહિત માનનાર બૌદ્ધમતીઓ છે એનો નિષેધ થાય છે. અને વળી કેવો છે તો ત્યાં એમ લીધું કે ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તા અનેક ભાવો, પેલા જે ભાવોને ધારી રાખે છે તો વાત લીધી, પણ પાછી આગળ એની વિશેષતા બતાવી કે એ ભાવોમાં એ ક્રમરૂપ જે છે એ પર્યાયો છે, અને અક્રમરૂપ અથવા સહવર્તી છે એ ગુણો છે. એવો જેનો સ્વભાવ છે, એ ક્રમરૂપ અને અક્રમરૂપ અનેક ભાવો જેનો સ્વભાવ છે, એટલે કે જેને ગુણ અને પર્યાયો અંગીકાર કર્યા છે, એવો એ આત્મા છે, એ જીવ છે. એટલે એમાં પણ એ વાત આવી કે નિર્ગુણ માનનાર પુરુષને, એટલે આત્માને નિર્ગુણ માનનાર સાંખ્યમતીઓનો એમાં નિરાશ થયો. અને પછી આગળ વાત એ આવી કે પોતાના અને પરદ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી, એના વિશે આપણે વાત કરી. પોતાના અને પરના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય, પ્રકાશવું એટલે શું? બીજાને જણાય એવું કરવું, એનું નામ પ્રકાશવું. આપણે કોઈ પણ વસ્તુ પર એમ કહીએ છીએ ને કે ભાઈ તું પ્રકાશ ફેંક, એવા વાક્યો વાપરીએ છીએ. એટલે પ્રકાશ ફેંક એટલે એની સ્પષ્ટતા કરતું જણાવે શું છે. તો કોઈ પણને પ્રકાશવું એટલે પોતાને પ્રકાશવું, અને પરને પ્રકાશવું હોય તો શેની જરૂર પડે? તર્કથી વિચાર કરીએ તો જ્ઞાનની જરૂર પડે. એ પોતે પોતાને જાણે છે તો એ પોતાને પ્રકાશી શકે, અને પરને જાણે તો એ પરને પ્રકાશી શકે. તો જીવમાં એવું સામર્થ્ય છે, કેમ કે એનો જ્ઞાન સ્વભાવ છે, અને જ્ઞાન સ્વભાવને કારણે એ સ્વ અને પરનું બધાનું જ્ઞાન કરી શકે એવો છે. એ જ્ઞાન સ્વભાવની પૂર્ણતાને દર્શાવીને કહ્યું કે કેવળ જ્ઞાનરૂપ એ કેવળ જ્ઞાન રૂપ છે, એટલે એનો સ્વભાવ કેવળ જ્ઞાન રૂપે છે, પૂર્ણ જ્ઞાન રૂપે જ છે. અને એ કેવળ જ્ઞાન કેવું છે? તો એ એક સમયમાં ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળની સર્વ પદાર્થોની, બધા જ પદાર્થોની, બધી જ પર્યાયોને એ યુગપદ એકી સાથે જાણે, એવું એ કેવળ જ્ઞાન છે. એટલે એ જ્ઞાનની એ શક્તિ દર્શાવી છે. હવે આટલી શક્તિ જ્યારે જ્ઞાનની હોય તો પછી એ કોને ન જાણે? એ બધાને જાણે. એટલે કે જ્ઞેય માત્ર જે જણાઈ શકે એને જ્ઞેય કહેવાય, જે જ્ઞાનમાં આવી શકે એને જ્ઞેય કહેવાય. તો જ્ઞેય માત્રને જાણે એવું એનું સ્વરૂપ છે, કેવળ જ્ઞાનરૂપ સ્વરૂપ છે. એટલે સર્વજ્ઞતા એનામાં અંદરમાં ભરી પડી છે. તો કેવળ જ્ઞાનરૂપે જ્યારે એ હોય તો પછી એ પોતે પોતાને પણ જાણે અને પરને પણ જાણે. એટલે એ પોતાને અને પરને એને પ્રકાશવાનું સામર્થ્ય ધરાવે છે. અને જેણે એ સમસ્ત રૂપને પ્રકાશનારું એકરૂપ પણ પ્રાપ્ત કર્યું છે, અર્થાંત જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે, એવા એક જ્ઞાનના આકાર રૂપ તે છે. આ બધું જે સામર્થ્ય જે છે એ જ્ઞાનને કારણે છે. જ્ઞાનનો આકાર કેવો? તો કે એમાં જ્ઞેયો દેખાય ત્યારે આપણે એમ કહીએ છીએ વ્યવહારથી કે એ જ્ઞાન જ્ઞેય આકારે થયું. જ્ઞાન કંઈ જ્ઞેય આકારે થઈ જાય છે એમ નથી, પણ જ્ઞાનમાં જ્ઞેયો પ્રતિબિંબિત થાય છે. જ્ઞેય જે છે એ જ્ઞેયો બિંબ તરીકે રહ્યા છે સામે, તો એ જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. તો આપણે એને એમ કહીએ કે જ્ઞાન જ્ઞેય આકાર થયું. અને જે જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય તો એને માટે એમ કહેવાય કે એ જ્ઞેયો જ્ઞાન આકાર થયા. આ એક શાસ્ત્રમાં ભાષામાં એવી રીતે આવે છે. અહીંયા તો વાત એ છે કે જ્ઞાનના આકાર રૂપ, એવા એક જ્ઞાનના આકાર રૂપ તે છે. કેવા જ્ઞાનના આકાર રૂપ છે? કે અનેક વસ્તુઓના આકાર એમાં પ્રતિભાસે છે, એના પ્રતિબિંબ જણાય છે. એટલે જગત આખાનું એ જ્ઞાન કરી શકે એવો સમર્થ જીવ છે. અને એ એકી સાથે યુગપદ, એટલે એકી સાથે યુગપદ કરવાનો કહેવાનું કારણ એ છે કે એને એમાં કોઈ ક્રમમાં જ્ઞાન કરવાનું થાય છે એમ નથી, એક પછી એક બધાનું જ્ઞાન કરે છે એમ નથી, અરીસો એક પછી એક પ્રતિબિંબ ઝીલતો જાય છે એમ નથી, એકી સાથે જ બધાનું પ્રતિબિંબ એમાં ઝીલાઈ જાય છે. સામે 1000 માણસ બેઠા હોય અને 10 સ્ક્વેર ફીટનો અરીસો હોય, 10 બાય 10નો અરીસો સામે મૂક્યો અને સામે જેટલા હોય બધાનું પ્રતિબિંબ એક સાથે પડે, બધા એક સાથે હાથ હલાવે તો બધાનો હાથ અંદર હલતો દેખાય, કે એક પછી એક દેખાય એવું નથી થતું. એવું જ અહીંયા જ્ઞાનમાં છે કે એ જ્ઞાન જે છે તે બધાને યુગપદ એકી સાથે જાણે એવો જ્ઞાનનો સ્વભાવ છે. એ જ્ઞાનના સ્વભાવ રૂપે કોણ છે? જીવ છે, બીજું કોઈ નથી. એટલે આ વિશેષણથી જ્ઞાન પોતાને જ જાણે છે, પરને નથી જાણતું એમ જે કહે છે એવા લોકોની માન્યતાનો પણ એમાં એમનું પણ નિરાકરણ થાય. અને બીજા એવું માનતા હોય કે જ્ઞાન એ પરને જાણે અને પોતાને ન જાણે એવું માનતા હોય તો એમની માન્યતાનું પણ નિરાકરણ થઈ જાય છે. આગળ હવે અહીંયા કહે છે, એટલે આ સ્વપર પ્રકાશકની વાત કરી, કેમ કે જ્ઞાન સ્વભાવ છે તો સ્વપર પ્રકાશક છે. હવે બીજી વાત અહીંયા કરે છે, જો એક બીજી વાત પણ આની સાથે આપણે લઈએ, પ્રમેત્વ નામનો ગુણ. પ્રમેત્વ ગુણ એવો છે કે એના દ્વારા એ બીજાને જણાય. તો આત્મામાં પ્રમેત્વ નામનો ગુણ છે, એ દ્વારા બીજાને જણાય, એટલે બીજાના જ્ઞાનમાં એ આવી શકે એવો આત્મામાં પણ ગુણ છે. અને જગતના જે જ્ઞેયો છે એ બધા એ જ્ઞેયોમાં પ્રમેત્વ નામનો ગુણ છે, એટલે એ જ્ઞાનમાં જણાય. પણ કોના જ્ઞાનમાં જણાય? એમાં આપણે ન્યાયપૂર્વક જો રાખવું હોય, કોમ્પેરિઝનમાં કોઈ રાખવું હોય તો કોને રાખી શકાય? તો કે કેવડી ભગવાનના જ્ઞાનમાં જણાય એ અપેક્ષાએ લેવાનું, છદ્મસ્થના જ્ઞાનમાં ના પણ જણાય. જેને ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરવું છે એને કદાચ ન જણાતું હોય, એથી એ કંઈ જ્ઞેય મટી નથી જતું. એ જ્ઞેય જે છે તે જ્ઞેય જ રહે છે. અને એનામાં પ્રમેત્વ નામનો ગુણ છે, એ પ્રમેત્વ નામનો ગુણ સહિત જ છે, ભલે ઇન્દ્રિય દ્વારા ન જણાતું હોય, પણ કેવળી ભગવાનને જણાય છે, કેવળ જ્ઞાનમાં જણાય છે, તો એ જ્ઞેય છે અને એમાં પ્રમેત્વ નામનો ગુણ છે કે બીજાને જણાઈ શકે છે. હવે અહીંયા આગળ વાત લઈએ આપણે, કે એ બરને અને પોતાને જાણે છે એ વાત આવી, અને એ દ્વારા જે એવી માન્યતાવાળા હતા એનું નિરાકરણ તો થયું. પણ હવે આગળ બીજી વાત કહે છે કે અન્ય દ્રવ્યોના જે વિશિષ્ટ ગુણો અવગાહન ગતિ સ્થિતિ વર્તના હેતુપણું, એટલે ધર્માસ્તિકાયની વાત લીધી, અવગાહનની વાત લીધી છે, સોરી આકાશની વાત લીધી, અવગાહન એટલે આકાશની વાત લીધી છે, ગતિ એ ધર્માસ્તિકાયની વાત લીધી, સ્થિતિ એટલે અધર્માસ્તિકાયની વાત લીધી છે, અને વર્તના હેતુપણું એટલે કાળની વાત લીધી. એમ એ બાકી જે ચાર દ્રવ્ય છે એની વાત લીધી. રૂપીપણું જે છે એ રૂપીપણું તો પૂતગળનું છે, જ્યારે બીજા ચાર અરૂપી, જેમ આત્મા અરૂપી છે એ રીતે બીજા ચાર અરૂપી છે, એમને આ આ પ્રકારના ચાર ગુણો છે. એ અવગાહન શક્તિ છે, ગતિ એટલે ગતિ કરતો પદાર્થ હોય એ ધર્માસ્તિકાયના નિમિત્તે ગતિ કરે એટલે જીવ અને પૂતગળ, અને જો ગતિ કરતા પદાર્થને સ્થિરતા કરવી હોય તો એ અધર્માસ્તિકાયના નિમિત્તથી એ સ્થિરતા કરે. વર્તના હેતુપણું એટલે જે પરિણમવું છે એમાં જેની સાપેક્ષતા આપણે લઈએ છીએ એ કાળ છે, કાળનું પરિણમન છે. અને રૂપીપણું એ પાંચ વસ્તુ જે લીધી છે એ એમના અભાવને લીધે, આ પાંચે વસ્તુનો અભાવ છે એને લીધે, અને અસાધારણ ચૈતન્યરૂપતા, ચૈતન્યરૂપપણું છે એટલે ચૈતન્યરૂપ સ્વભાવ એનો સદભાવ છે, એને લીધે એ આકાશથી ધર્મથી અધર્મથી કાળ અને પૂતગળ એ પાંચ દ્રવ્યોથી ભિન્ન પડે છે. આ બહુ સામાન્ય વાત છે, આપણે જાણીએ છીએ. આ વિશેષણથી એક બ્રહ્મ વસ્તુને જ માનનારનો વ્યવચ્છેદ થયો. એક બ્રહ્મ જ છે એમ જે માને છે એને માટે આ વાત મૂકી કે ભાઈ છ દ્રવ્યો છે, છ પ્રકારના દ્રવ્ય છે, એક નથી, એક બ્રહ્મ છે એમ નહીં, અને બધાના આ વિશિષ્ટ ગુણો પણ છે, અને છતાંય એ બધા વિશિષ્ટ ગુણોથી જે ભગવાન આત્મા જુદો પડે છે એ એના ચૈતન્ય સ્વભાવને કારણે એ પાંચેથી જુદો પડે છે, એટલે એમ કે છ પ્રકારના દ્રવ્યો છે, માત્ર એક જ પ્રકારે એ બ્રહ્મ વસ્તુ જ છે એમ નથી. વળી કેવો છે, અનંત અન્ય દ્રવ્યો સાથે અત્યંત એક ક્ષેત્ર વગાહરૂપ હોવા છતાં પણ, એક જ ક્ષેત્રમાં બીજા દ્રવ્યો સાથે રહ્યો હોય તેમ છતાં પણ, પોતાના સ્વરૂપથી નહીં છૂટવાથી, પોતાના સ્વરૂપથી નહીં છૂટવાથી એટલે પોતાના સ્વરૂપમાં કોઈ ફેરફાર આવતો નથી, પોતાના સ્વભાવમાં કોઈ ફેરફાર આવતો નથી, એનો શુદ્ધ નિર્મળ જેવો સ્વભાવ છે એવો જ અનાદિનો રહ્યો છે, એ ગમે તેની સાથે રહ્યો હોય, એક જ ક્ષેત્રમાં એ શરીર સાથે એટલે પૂતગળો સાથે રહ્યો છે, જ્યાં શરીર છે જે ક્ષેત્રમાં આ શરીર છે એ જ ક્ષેત્રમાં ભગવાન આત્મા પણ છે. આ શરીરને જે ભગવાન આત્મા માને છે એને એમાં સમજવાનું છે કે શરીર છે એ જીવ નથી, એ આત્મા નથી, પણ શરીર એટલે એ પૂતગળોનો સમૂહ, એ સ્કંધ એ જે ક્ષેત્રમાં છે એટલે આકાશનું જે ક્ષેત્ર છે એમાં એ શરીર રહ્યું છે, એ જ ક્ષેત્રમાં જીવ એટલે આત્મા પણ રહ્યો છે. જીવ કહો કે આત્મા કહો એમાં કોઈ ભેદ નથી. કેટલાકની માન્યતા એવી હોય છે કે જીવ કહીએ એટલે એ કર્મ સહિત હોય તો જીવ કહેવાય અને કર્મ વિહીન હોય તો આત્મા કહેવાય. ના, એવું નથી, એ માન્યતા ખોટી છે. ગુરુદેવે એની બરાબર સ્પષ્ટતા કરી છે કે એમ નથી, એવું નથી, જીવ કહો કે આત્મા કહો બંનેનો અર્થ એક જ છે. તો અહીંયા વાત એ ચાલે છે કે અનંત અન્ય દ્રવ્યો સાથે એ એક જ ક્ષેત્રમાં રહ્યો હોવા છતાં પણ કોઈની સાથે ભળી જાય ને બીજાના ગુણો છે એને એ પોતે ગ્રહણ કરી લે, અથવા તો પોતાના ગુણો બીજાનામાં ચાલ્યા જાય, કોઈ ભેળસેળ થઈ જાય, એવું થતું નથી, એવું થતું નથી. એટલે પોતાના સ્વભાવને એ એમ જ રાખે છે. દરેક દ્રવ્ય જે છે એ પોતે પોતાના સ્વભાવને ગ્રહીને રહ્યું છે. એક દ્રવ્ય એનો સ્વભાવ છોડે, કોઈ પણ એક દ્રવ્ય જો એનો સ્વભાવ જો બદલી નાખે તો ઉથલ પાથલ મટી જાય. આ સંસારનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ આ પ્રકારે રહી શકે જ નહીં. દરેક દ્રવ્ય એ પોતે પોતાના સ્વભાવે જ રહે, એ બદલે, સ્વભાવ બદલી નાખે એમ બને જ નહીં, તો જગત જગત તરીકે રહી શકે જ નહીં. આટલી એક વાતને સમજીએ ને તો પણ આપણને એમ થાય કે આ જીવ જે છે એનો નાશ ન થાય, અને જીવનો નાશ ન થાય તો એનો અર્થ કે ક્યાંક તો અહીંથી જવાનો ને, અને ક્યાંક જવાનો એનો અર્થ એમ થાય કે જન્મ એને લેવાનો જ છે, પુનર્જન્મ છે. હજી કેટલાય લોકોને પુનર્જન્મ વિશે પણ શંકા છે કે કોને ખબર હવે અહીંથી ક્યાં જઈશું ને કોને ખબર છે, એ બધું હશે કે નહીં હોય. એને હજી એમ નથી થતું કે મારે બીજો ભવ કરવાનો છે, બીજો જન્મ લેવો પડશે, એ વાતને માનતો નથી ને. એટલે પુનર્જન્મમાં જે નથી માનતો એ તો ધર્મમાં કઈ પ્રયત્ન કરવાનો જ નથી. મોટો પ્રોફેસર થયો હોય, બહુ મોટો બુદ્ધિશાળી થયો હોય, કેટલાય દિવસના પેશન્ટ જોતો હોય, ઓપરેશન કરતો હોય, બહુ હોશિયાર ગણાતો હોય, લેક્ચર આપતો હોય અને એક્ઝામ લેતો હોય, બધું કરતો હોય, પણ બીજી તરફની દ્રષ્ટિ જ નહીં કે આ જીવન શું કહેવાય, આ જીવન શેને લીધે થઈને છે, કઈ રીતે છે, એવો તો કોઈ અભ્યાસ એ નહીં, કઈ નહીં. હવે એની કદાચ આપણે વાત કરવા જઈએ તો એ હસી કાઢે. મોટો જજ થયો હોય, હાઈકોર્ટનો જજ, પણ એ હસી કાઢે, કરે કોને ખબર રમેશભાઈ, ખાઈ લો ને અત્યારે બધું જે છે તે બરાબર. આવા લોકોના સંપર્કમાં હું આવ્યો છું એટલા માટે આ વાત કરું છું કે એવા મોટા લોકો જે વાત કરે ત્યારે એમ કરે કોને ખબર, હવે પુનર્જન્મમાં જ માનતા ન હોય તો પછી એને શું કરવાનું રહ્યું, બીજો જન્મ નથી તો પછી એને માટે શું કરવું, જે છે તે ખાઈ પીને જલસા કરો ને એમ કે પાછા. અરે ભલા માણસ, તું જરાક શાંતિથી વિચાર તો કર કે એક દ્રવ્ય જો બદલાઈ જાય, કોઈ પણ દ્રવ્ય જો બદલાઈ જાય, કેમિસ્ટ્રીમાં એ પાછો માને, કેમિસ્ટ્રી ભણે ત્યારે માને કે ના બરાબર છે એમ જ હોય, એમાં ફેરફાર ન થાય, એના સંયોજનો થાય, પણ મૂળ દ્રવ્ય જે છે એ બદલાતું નથી, એમાં એ માને. એને એમ કહીએ કે આ સિલ્વરમાંથી સિલ્વર નાઇટ્રાઇટ થયો, સિલ્વર નાઇટ્રાઇટ તો પાવડર થયો અને એ તો ડિઝોલ્વ થાય વોટરની અંદર, અને પેલું સિલ્વર હતું એ ક્યાં પાણીમાં ડિઝોલ્વ થતું હતું, તો એમાં કે હા બરાબર છે, છતાં પણ કે સિલ્વર નાઇટ્રાઇટ જે છે એમાંથી સિલ્વર પાછું મળે, સિલ્વર લોસ નથી થતું, સિલ્વર ક્યારેય લોસ નથી થતું, એમ તો પાછો વાત કરે. અરે ભણાવતો હોય, એ ભણાવે કે તત્વ તો એલિમેન્ટ ઇઝ નેવર લોસ્ટ, એમ તો ભણાવતો હોય. તો ભલા ભગવાન, તારો જીવ છે એ તત્વ પડ્યું છે કે નથી પડ્યું, એ એક દ્રવ્ય પડ્યું છે કે નહીં, એ પણ લોસ્ટ નથી થયું, એ પણ ક્યારેય લોસ્ટ નથી થતું, એ અવિનાશી છે. અને એમ જો માને તો પછી એને પુનર્જન્મ ને બધાનો વિચાર કરવાનો થાય, એને ધર્મમાં પ્રવર્તવાનું થાય, એવો તો એ વિચાર જ નથી કરતો. અહીંયા એ વાતને કહે છે કે ભાઈ, કે ગમે તેની સાથે રહ્યો હોય, એક જ ક્ષેત્રમાં રહ્યો હોય, ખૂબ નિકટમાં રહ્યો હોય, શરીર અને આત્માનો સંબંધ કેટલો નિકટનો છે, જન્મે છે અને મૃત્યુ પામે છે ત્યાં સુધી એના એ જ શરીરમાં એની સાથે ને સાથે હરે ફરે ખાય પીએ બધું જે કરતો હોય ત્યારે એની સાથે જ રહ્યો હોય છે. હવે ખાવાની ક્રિયા કરે છે કોણ કરે, પૂતગળ કરે, શરીર કરે, એ વખતે ત્યાં એ હાજર છે, ખાતો તો નથી પોતે, આત્મા કંઈ ખાતો નથી, પણ શું કરે છે, ભાવ કરે, આ ખાવું ને આ ખાવું, આત્મા કંઈ ખાતો નથી, એ ભાવ કરે એ પ્રમાણે એને ખાવાનું મળવું કે ન મળવું એ વાત પણ જુદી છે, કેમ કે એ તો પૂતગળની ક્રિયા છે અને પૂતગળની ક્રિયાઓ પર એનો કોઈ કાબુ નથી, કંટ્રોલ નથી. એ જે ખોરાક આવવાનો હોય ત્યારે એ આવવાનો હોય એ જ આવે, કેમ કે એ પૂતગળ છે, એ પૂતગળના પરિણમન છે. એને ઉપવાસ નો ભાવ થાય, પણ ઉપવાસનો ભાવ ન થાય તો પણ જો એ દિવસે એને ખાવાનું ન મળવાનું હોય તો ન મળે, એટલે કે એના શરીરના પૂતગળો સાથે પેલા ખોરાકના પૂતગળોનો સંયોગ ન થવાનો હોય તો ન થાય. એ ઉપવાસનો ભાવ કરે કે ન કરે, આપણે જોઈએ છીએ ને કેટલા લોકો ભૂખ્યા રહે છે, ઉપવાસનો ભાવ ન કર્યો છતાંય ભૂખ્યા નથી રહેતા, ખોરાક મળે જ ને આખો દિવસ ખોરાક ન મળે, એવા કેટલાય લોકો છે ભૂખ્યા, અહીંયા ઓછા જોવા મળે, દેશમાં ઘણા જોવા મળે. તો એનો અર્થ શું છે, કે પૂતગળ આવતા નથી, એમને તો કોઈ ઉપવાસનો ભાવ પણ નથી કર્યો, ભૂખે મરે છે આપણે કહીએ છીએ ને, આ ઇથોપિયામાં કેટલા લોકો ભૂખે મરે છે. એટલે પૂતગળની ક્રિયા પૂતગળ કરે છે, એની સાથે જીવ રહ્યો છે, દરેક વખતે રહ્યો છે, તે છતાંય એ પોતાના સ્વભાવથી ચ્યુત નથી થયો. અહીંયા તો વાત આપણે એ કરી રહ્યા છીએ કે પોતાના સ્વરૂપથી, પોતાનું જે સ્વરૂપ જે છે, સિદ્ધ સમાન સ્વરૂપ છે, એનાથી એ ક્યારેય ચ્યુત નથી થયો, એ સ્વરૂપથી એને છૂટવા પણ નથી થયું, એ તો એને જાળવી જ રાખ્યું છે, કંઈ ફેર નથી થયો અને એ કંઈ ફેર થવાનો નથી, થઈ શકે પણ નહીં, એવું કંઈ થઈ શકે જ નહીં. દ્રવ્યો પોતે પોતાના સ્વભાવને છોડે જ નહીં. આ બહુ સમજવા જેવી સહેલી વાત છે, તર્કથી પણ સમજવા જેવી છે અને ભગવાનના જ્ઞાનમાં એમ જ આવ્યું છે એમ પણ વિચારવા જેવું છે. એટલે અહીંયા એમ કહે છે, શું કહે છે અહીંયા, કે અનંત અન્ય દ્રવ્યો સાથે, અનંત અન્ય દ્રવ્યો સાથે રહેવાનું થયું હશે એને, અનંત કાળથી છે ને, એટલે અત્યંત એક ક્ષેત્ર વધારરૂપ, અત્યંત એકદમ નજીક હોવા છતાં પણ પોતાના સ્વરૂપથી નહીં છૂટવાથી એવો એનો સ્વભાવ છે. એટલે જે ટંકોત્કીર્ણ ચૈતન્ય સ્વભાવરૂપ છે, એટલે એને શું કહ્યું કે એનો ચૈતન્ય સ્વભાવ જે છે એ કેવો છે, ટંકોત્કીર્ણ એ વિશેષણ મૂક્યું છે. ટંકોત્કીર્ણ એટલે ટાંકડાથી આપણે પથ્થર ઉપર લકીર પાડી દીધી હોય પછી ભૂસાય નહીં એવી રીતે, એ ટંકોત્કીર્ણ એ વાત તમે પકડી રાખો નક્કી કે એનો સ્વભાવ જે છે તે ચૈતન્ય સ્વભાવ જ છે, એમાં કોઈ ફેરફાર છે જ નહીં. આ વિશેષણથી વસ્તુ સ્વભાવનો નિયમ બતાવ્યો. અને આવો જીવ નામનો પદાર્થ તે સમય છે, એટલે આ તો જીવ શું છે એની ઓળખ આપી, પરિચય કરાવ્યો કે આવો જીવ નામનો પદાર્થ છે. એ અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં આ જીવ વિશે આ સાત વાત કહી, સાત પ્રકારની વાત આપણને કહી. હવે આગળ અહીંયા કહે છે કે જ્યારે આ જીવ સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદ જ્ઞાન જ્યોતિને જ્યોતિનો ઉદય થવાથી સર્વ પરદ્રવ્યોથી છૂટી દર્શન જ્ઞાન સ્વભાવમાં નિયત વૃત્તિરૂપ અસ્તિત્વરૂપ આત્મતત્વ સાથે એકત્વગતપણે વર્તે છે, ત્યારે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત હોવાથી યુગપદ સ્વને એકત્વપૂર્વક જાણતો તથા સ્વરૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે સ્વ સમય એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે. આ સ્વ સમયની વાત હવે એમણે લીધી, શું કઈ રીતે લીધી, કે દ્રવ્ય એક આત્મદ્રવ્ય જે છે એ જીવ છે, એ આત્મા છે, એ જ્ઞાન રૂપે છે, એ જ્ઞાન દર્શન એનો સ્વભાવ છે. અને એ સ્વભાવમાં જ્ઞાનની પૂર્ણતાની વાત લીધી કે કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનાર કોણ, કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરે છે, તો કે ભેદ જ્ઞાનની જ્યોત. ભેદ જ્ઞાન કોની વચ્ચે છે, સ્વ અને પર, સ્વ અને પરદ્રવ્યની વચ્ચે ભેદ જ્ઞાન કરી અને જે પૂર્ણપણે જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તે કેવળ જ્ઞાન, એટલે કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદ જ્ઞાન જ્યોતિનો ઉદય થવાથી સર્વ પરદ્રવ્યોથી છૂટી દર્શન જ્ઞાન સ્વભાવમાં એ નિયત વૃત્તિરૂપે અસ્તિત્વરૂપ આત્મતત્વ સાથે એકત્વગતપણે વર્તે છે. પોતાના સ્વરૂપ સાથે, આત્મતત્વ સાથે એ એક રૂપે વર્તે છે. કેવા આત્મતત્વ, તો કે દર્શન જ્ઞાન સ્વભાવમાં એ નિયત છે, એવા પોતાનું એ સ્વરૂપ છે એની સાથે એ એકપણે વર્તે છે. ત્યારે એ દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત થયો એમ કહેવાય, અને એમ થયો છે ત્યારે એ સ્વ સમય કહેવામાં આવે છે. હવે આ સ્વ સમયમાં પેલા કેવળ જ્ઞાનની વાત જે લીધી એ શું લીધી, એ ફરીથી જરા સમજવા જેવી છે. શું કહ્યું એમાં, કે જ્યારે આ જીવ સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળ જ્ઞાને, એ કેવળ જ્ઞાનને તો અહીંયા વિશેષણ તરીકે લીધું, એટલે કઈ રીતે લીધું, કે આ જીવનો સ્વભાવ જ એવો છે કે જેને એ સર્વ પદાર્થોને જાણનારું કેવળ જ્ઞાન જે છે એને ઉત્પન્ન કરનાર એવું ભેદ જ્ઞાન એ જીવને વર્તે છે. ભેદ જ્ઞાનની જ્યોતિ જે છે એને ઉત્પન્ન થઈ છે. એ ભેદ જ્ઞાનની જ્યોતિ તો કેવી છે, કે જે કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનાર ભેદ જ્ઞાન જ્યોતિ છે. અને કેવળ જ્ઞાન કેવું છે, તો કે એ સર્વ પદાર્થોને જાણવામાં સમર્થ છે એવું એ કેવળ જ્ઞાન એને ઉત્પન્ન કરનાર ભેદ જ્ઞાનની જ્યોત, એવી ભેદ જ્ઞાનની જ્યોતને લીધે, એ ભેદ જ્ઞાન કરી શકવાને લીધે એ સ્વ અને પરને જુદા પાડે છે. ત્યારે એ પોતે પોતાના જ્ઞાન દર્શન સ્વભાવમાં એ એકપણે વર્તે છે. અને એ દશા જે છે એ દશાને એમ કહેવાય કે ત્યારે એ દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિર થયો છે અને એ સ્વને એકત્વપૂર્વક જાણતો, પોતે પોતાને એકરૂપે જાણતો, સ્વરૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો એ જીવ છે, તે સ્વ સમય છે એમ પ્રતીકરૂપ કરવામાં આવે છે. પણ જ્યારે તે અનાદિ અવિદ્યારૂપી જે કેળ તેના મૂળની ગાંઠ જેવો પુષ્ટ થયેલો મોહ, જો મોહને અહીંયા કેવો કહ્યો છે, એટલે કેળની ગાંઠ, મૂળની ગાંઠ હોય ને એના જેવો, કેળના મૂળની ગાંઠ હોય એ ખૂબ ગાઢી હોય, એટલે એવો એ પુષ્ટ થયો. શું પુષ્ટ થયો છે? અવિદ્યા. અનાદિથી જે અવિદ્યા ચાલી રહી છે ને, મિથ્યાત્વ ચાલી રહ્યું છે ને, એનું અહીંયા કહે છે કે એ એવું પુષ્ટ થયેલું છે, અનાદિનું એવું પડેલું છે એની વાત કરે છે, કે જ્યારે એ અનાદિના એ અવિદ્યારૂપી જે મોહ, અવિદ્યારૂપી જે મોહ ગાંઠ, મોહની ગાંઠ, એ મોહની ગાંઠ, એ મોહના ઉદય અનુસાર એ પ્રવૃત્તિને આધીન થઈને, ઉદય મોહનો ઉદય આવે તો ભલે ના આવે, પણ એને આધીન થવાનું કોણે એને કહ્યું છે? મોહની કર્મનો ઉદય આવે એટલે એને આધીન થવું જરૂરી છે. જાગૃત રહે તો ના પણ થાય, પણ એ જ કરી રહ્યો છે કે એવા અનાદિના એ મોહના ઉદયની સાથે એની અનુસાર એ એનું આધીનપણું સ્વીકારીને પ્રવૃત્તિ કરે છે. અને એવું કરે એટલે શું થાય? અનુસરે છે કોને? અનુસરે છે એ મોહના ઉદયથી જે કંઈ થઈ રહ્યું છે એને એ અનુસરે છે. મોહનો ઉદય એ તો નિમિત્ત કારણ છે, પણ ખરેખર તો એમાં જીવ જે છે એની પોતાની નબળાઈ છે. એવા મોહના ઉદય આવે તો કંઈ એમ કંઈ પોતે પડી જાય, કોઈક કહે એટલે કંઈ એ પોતે પોતાનો સ્વભાવ છોડી દે. તમે છોડી દો છો? તમને કોઈક એમ કહે, તમને કોઈક એમ કહે કે તમે લંગોટી પહેરી અને લટ્ટી રમવા આવો તો તમે આવો છો? તમને એમ કહેવામાં આવે કે ચાલો બધા બસ માત્ર લંગોટી પહેરીને આવી જાઓ, આપણે બધા નાના હતા ત્યારે રમતા હતા ને, બસ તો ચાલો આવી જાઓ, આપણે લખોટી રમીએ, લટ્ટી રમીએ, કે રમવા બેસી જઈએ છીએ આપણે, કે ચાલો બધા રમશો તો બધાને એક એક પતાસો આપવામાં આવશે તો આવી જઈએ છીએ. પતાસા માટે થઈને આપણે બધાને એમ કહેવામાં કે ચાલો સાકરનો એક એક પડો આપવામાં આવશે. બધા અહીંયા આ કાદવમાં છપછપ કરવા માટે આવો તો આપણે આવી જઈએ છીએ. ત્યાં તો નથી આવતા, ત્યાં તો આપણે એમ કહીએ છીએ ના હવે તો અમે મચ્યોર થયા, એ તો નાના બાળક હતા ત્યારની વાત જુદી હતી, હવે અમને મચ્યોરિટી આવી, અમે પતાસા માટે સાકરના પડા માટે થઈને કે એવા ગાંઠપણ કરીએ એવા બાળકની જેમ વર્તીએ એમ ન હોય, ત્યાં તો તમે એમ કહો છો. અને અહીંયા ધર્મની વાતમાં એ જ ધંધો કરી રહ્યા છો. બાળક જેવું જ વર્તન થઈ રહ્યું છે, બાળક જેવું અજ્ઞાન ભાવે જ વર્તન થઈ રહ્યું છે. એક પતાસા માટે કે એક સાકર માટે જેમ એ છપછપિયા કરવા દોડ્યો જાય છે, એ જ રીતે એ પુણ્યને માટે થઈને, આવતો ભાવ સારો મળે એ માટે થઈ અને શુભ ભાવની પાછળ દોડ્યો જાય છે, અને શુદ્ધ ભાવને પોતાના સ્વરૂપને તો જાણતો પણ નથી. આ જ કરી રહ્યો છે અત્યારે વર્તમાનમાં. શું કરી રહ્યો છે? એ પતાસાની પાછળ તો દોડી રહ્યો છે, શુભ ભાવ ની પાછળ એટલો ગાંડો ગેલો થયો છે કે પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. ભગવાન આત્મા, ભગવાન આત્મા કહી અને આ મહાપુરુષે કેટલી વાર કહ્યું કે તું ભગવાન છો, તું તારા સ્વરૂપને જાણ અને પછી એને પ્રગટ કર, એ વાત તો એને કરવી જ નથી. અને કોઈ કંઈ કહ્યું એટલે બસ કે હા બસ બીજો ભાવ સારો મળે. અરે ક્યાં સુધી તું ભાવ કરીશ ભાઈ? તારે ભાવ કેટલા કરવા છે? અને સારો મળવાનો એને તને ખબર છે કેવો સારો? સારો કોને કેવો ને ખરાબ કોને કેવો? એટલે એ પરદ્રવ્ય તરફ જે મમત્વ કરે છે, રાગ કરે છે, જે કંઈ કરી રહ્યો છે એ મોહને કારણે કરી રહ્યો છે એમ કહેવા કરતા આપણે એમ કહીએ કે મોહ તો મોહની કર્મનો ઉદય એ તો નિમિત્ત કારણ છે, પણ એ પોતાની નબળાઈને કારણે કરી રહ્યો છે. પોતાના પુરુષાર્થની એને એવું જોર નથી આવતું, એની નબળાઈ પડી છે ને, એટલે એમાં એ રાચી રહ્યો છે. મોહ અને એના ઉદય અનુસાર જે કંઈ સંયોગો છે, જે કંઈ પદાર્થો વગેરે જે પ્રાપ્ત થયા છે એને એ અનુસરી રહ્યો છે. એના અનુસાર પ્રવૃત્તિના આધીનપણાને લીધે એ ભૂલી જાય છે. શેને ભૂલી જાય છે? તો કે જ્ઞાન દર્શન સ્વભાવને ભૂલી જાય છે. એ જ્ઞાન દર્શન સ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્વ એનાથી એ છૂટી અને પરદ્રવ્યના નિમિત્તથી જે ઉત્પન્ન થયેલું એ મોહ રાગ આદિ દ્વેષ આદિ ભાવો એની સાથે એકત્વ પણ એકત્વપણું માનીને વર્તે છે. જે સ્વસમય હતો એ કેવી રીતે કે પોતે પોતાના સ્વરૂપની સાથે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પોતાનો સ્વભાવ છે એની સાથે એ એક પદે સ્વને એકત્વ પૂર્વક જાણતો અને અનુભવતો અને પરિણમતો એની જગ્યાએ અહીંયા એ પરદ્રવ્યના નિમિત્તથી જે ઉત્પન્ન થયેલ મોહ રાગ દ્વેષ આદિ ભાવો સાથે એકત્વ પણ માનીને એટલે કે એ રાગ અને દ્વેષ જે ભાવ જે છે એ પોતાના છે એમ માને છે અને એવું એકત્વ કરીને પોતે છે એ રૂપે પોતે છે એમ એ વર્તી રહ્યો છે ત્યારે એ પૂતગલ કર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી યુગપદ પરને એકત્વપૂર્વક જાણતો તથા પરરૂપે એકત્વપૂર્વક પરિણમતો. અહીંયા પરને જાણતો અને પરરૂપે પરિણમે છે. પરરૂપે પરિણમતો કેમ કહ્યું? પરને જાણતો કહ્યું એ તો વાત બરાબર છે. યુગપદ એકી સાથે પરને એકત્વપૂર્વક જાણતો તથા પરરૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો પર સમય છે. તો પરરૂપે પરિણમે એમ કહેવાનું કારણ એ છે કે સ્વરૂપે નથી પરિણમતો તો એ પરરૂપે છે. એક જ જગ્યા સ્વની છે અને અનંત જગ્યા પરની છે. કોઈ પણ સ્વ સિવાયનો કોઈ પણ ભાવ હોય એ બધો પરભાવ છે. આપણે સમજવા માટે લઈએ તો એમ કહીએ કે રમેશ સુરતમાં છે એટલે પછી એમાં બાકી બીજા બધી જગ્યાના જેટલા બોલવા એટલા બધામાં કહી શકીએ કે ત્યાં નથી, એલએમાં નથી, ડાલાસમાં નથી, મુંબઈમાં નથી, રાજકોટમાં નથી, જેટલા બોલવા એટલા બોલીએ. એક જગ્યાએ કહીએ એટલે પછી ત્યાં આવી જાય કે આ જગ્યાએ છે. તો એવું જ આત્મા એ સ્વ સ્વરૂપે એ એક જ વાત છે અને એ જગ્યાએ નથી તો પછી પરના તમારે જેટલા નામ આપવા હોય અને જેટલા ભાવ આપવા હોય એટલા આપો. એ અનંત ભાવ છે. એ અનંત ભાવ બધા જ એ પરરૂપ છે. એટલે એ પરને જાણે છે અને પરરૂપે પરિણમે છે. કેમ કે એ એવો બની જાય છે ને, કેવો બની જાય છે કે હું માણસ છું, હું પુરુષ છું, હું ડોક્ટર છું. એ એકત્વપણું કર્યું ને પર સાથે, એ એકત્વપણું પર સાથે કરી અને એ રીતે એ પરિણમે છે કે હું ડોક્ટર છું, હું માણસ છું, હું વિદ્વાન છું, હું પંડિત છું, હું એન્જિનિયર છું, હું સ્ત્રી છું, હું ડાન્સર છું. એ રીતે જ પરિણમે છે. એટલે એ પર ભાવે તો પરિણમે છે. એ પરને જાણે છે એ તો ખરું, પણ એ પાછો એ પર રૂપે જ પરિણમે છે. અને અનાદિનો જીવ આ જ કામ કરી રહ્યો છે. અનાદિથી જીવે આ જ કામ કર્યું છે. પરરૂપે પરિણમ્યો છે. પરરૂપે એવો પરિણમે છે કે એને ખ્યાલ પણ નથી આવતો કે એ પોતે આત્મા છે. વર્ષોના વર્ષો સુધી કેટલાયને તો એમ પણ ખ્યાલ નથી આવતો કે પોતે ભગવાન આત્મા જુદો છે ને આ જે છે એ જુદું છે. કેવાય કેટલાય પડ્યા છે, એની ઓળખ જ ખબર નથી. એને કહીએ કે તારી ઓળખ, સાચી ઓળખ શું, તો સાચી ઓળખનું એને ભાન જ નથી. એ શરીરને જ સાચી ઓળખ માને છે, વર્તમાન પર્યાય છે એને જ સાચી ઓળખ માને છે. એટલું બધું એકત્વપણું. એકત્વપણાને પણ કોઈક લિમિટ હોય. આપણે એમ કહીએ કે ભાઈ આ એકત્વપણું તો છે, પણ પાછા અમે યાદ તો કરીએ છીએ કે હું આત્મા છું. પણ પીલો તો એવો છે કે એને ક્યારેક જિંદગીમાં ક્યારે એ 80 વર્ષનો થયો તો પણ એને એ ખ્યાલ નથી આવ્યો કે હું આત્મા જુદો છું. જન્મ્યો ત્યારથી જે શરીર સાથે છે એ શરીરને જ માને છે. અને પેલા બિચારા જે એકિન્દ્રિય એ બધાની તો શું વાત કરવી, એમને તો કોઈ વિકલ્પ નથી, વિચાર નથી, જ્ઞાન કરવાની એવી કોઈ શક્તિ નથી. એ તો બિચારા એમ જ એકત્વ રૂપે જ પરિણમે છે, બીજું શું કરે છે. એ પરસમય છે. એ પરસમય છે. અને એવો પરસમય એ પ્રતીતમાં આવે છે. એવો એ પરસમય એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે. અને આ રીતે જીવ નામના પદાર્થને બે રીતે પરિણમવું થઈ શકે છે. એક સ્વસમય અને બીજું પરસમય. એવું બેપણું છે. બેપણું એને છે. એ દ્વિધપણું પ્રગટ છે. જે સિદ્ધ અવસ્થામાં છે, સિદ્ધની પર્યાયમાં છે, એ પોતે સ્વપણે છે. અને એ સિવાય બીજા બધા જે છે સંસારી અવસ્થામાં જે છે એ બધા પરપણે છે. તેવું કેવળ જ્ઞાન થાય એટલે એ ભાવ મોક્ષ થાય એટલે પછી એ સ્વપણે થઈ જાય છે હંમેશને માટે. અને એ નથી થતું ત્યાં સુધી જ્યારે એ પુરુષાર્થ કરે છે, જાગૃતિ રાખે છે અને પોતાના સ્વરૂપમાં જાય છે ત્યારે એ સ્વનો અનુભવ કરે છે, એ સ્વસમય બને છે. અને એવો સ્વસમય જીવ જ્યારે પોતે પોતાના સ્વરૂપને સ્પર્શે છે ત્યારે છે. એટલે એવું થાય છે એવો જીવ તો પછી પૂર્ણતા એ સ્વસમય થઈ જ જવાનો છે, હંમેશને માટે એમ જ થઈ જવાનો છે. કેમ કે એ મૂળ એનું સ્વરૂપ છે. એક વખત એ જાણે છે, અનુભવે છે, પરિચય થાય છે, પછી એને પૂર્ણતા એ પ્રાપ્ત કરી જ લે છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે જીવ નામની વસ્તુને પદાર્થ કહેલી છે, અને એમ કરી પદાર્થ કહી અને એની જુદી જુદી રીતે આપણને ઓળખ કરાવી. અમૃતચંદ્રાચાર્ય ભગવાને એની જુદી જુદી રીતે ઓળખ કરાવી. તો જીવ નામની વસ્તુને પદાર્થ કહેલ છે. જીવ એવો અક્ષરોનો સમૂહ તે પદ છે. જો આ અહીંયા અક્ષરની વાત લીધી, જીવ જે અક્ષરોનો સમૂહ, એ બે અક્ષર એમાં એક જ છે અને દીર્ઘઈ છે, પછી વ છે, એ એટલો જ એનાથી જે પદ બન્યું એ અક્ષરોનો સમૂહ છે, તે પદ છે. અને એ પદથી જે દ્રવ્ય પર્યાયરૂપ અનેકાંત સ્વરૂપનું નિશ્ચિત કરવામાં આવે, એટલે કે આ જીવ જે પદ કહ્યું એ પદ કેવું છે એની વાત કરે છે. કે એ પદ દ્વારા જે નક્કી થાય છે એ શું છે. આ જીવ જે છે એ વાચક શબ્દ છે, અને એ જીવ વાચક શબ્દ દ્વારા એનું વાચ્ય શું છે, એટલે કે એ જે જીવ એવો એ અક્ષરોનો સમૂહ એ પદ છે, અને એ પદથી જે દ્રવ્ય પર્યાયરૂપ અનેકાંત સ્વરૂપ પણ નિશ્ચિત કરવામાં આવે તે પદાર્થ છે, એ જીવ નામનો એ પદાર્થ છે. એ જીવ પદાર્થ ઉત્પાદ વય દ્રવમય સત્તારૂપ છે. બીજું દર્શન જ્ઞાનમય ચેતના સ્વરૂપ છે. ત્રીજું અનંત ધર્મ સ્વરૂપ છે. ચોથું અનંત ધર્મ સ્વરૂપ હોવાથી એ દ્રવ્ય છે, અનંત ધર્મ સ્વરૂપ દ્રવ્ય છે, સોરી અનંત ધર્મ સ્વરૂપ છે, પણ એ અનંત ધર્મોને ધારી રાખ્યું છે એટલે એ રીતે લઈએ તો એ દ્રવ્ય છે, અને દ્રવ્ય હોવાથી વસ્તુ છે, અને અનંત ગુણ પર્યાય વાળો છે એટલે ગુણ પર્યાય વાળો છે, તેનું સ્વ પર પ્રકાશક જ્ઞાન અનેક આકારરૂપ એક છે. એ સ્વને અને પરને અનેકને જાણનારું એ એક જ્ઞાન છે એટલે જ્ઞાન સ્વરૂપ છે. વળી તે આકાશ આદિ એટલે આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળ અને પૂતગળ એ પાંચેથી એ ભિન્ન છે, એ પોતે અસાધારણ એવા ચૈતન્ય ગુણ સ્વરૂપ છે, અને એ અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પણ પોતે પોતાના સ્વરૂપને છોડતો નથી. આવો આ જીવ નામનો પદાર્થ તે સમય છે, અને જ્યારે તે પોતાના સ્વભાવમાં સ્થિત હોય ત્યારે તો સ્વસમય છે, અને પર સ્વભાવ રાગ દ્વેષ મોહરૂપ થઈને રહે ત્યારે તે પર સમય છે. એ પ્રમાણે જીવને વિવિધપણું આવે છે, બેપણું એ રીતે જીવને આવે છે. આખી સરસ વાત આપણને સમજાવી દીધી. આત્મા વિશેની, જીવ વિશેની ઘણી વાત આપણને અહીંયા આચાર્ય ભગવાને કહી. કુંદકુંદાચાર્ય ભગવાને જે વાત કહેવી હતી એ વાતનો ચારે તરફનો વિચાર કરી, અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને પહેલેથી મૂળમાંથી શરૂઆત કરી. મૂળમાંથી શું શરૂઆત કરી કે આત્મા શું છે એને ડિફાઇન કર્યો. આત્માને આપણે એમ કહીએ કે ડિફાઇન કર્યો, અને એ આત્માનો એટલો ખ્યાલ આપ્યા પછીથી એના સ્વભાવમાં એ રહે તો એ સાચા સ્વભાવ ભાવે છે, એ સ્વસમય છે, અને એ એના કરતાં બીજા કોઈ પણ ભાવે રહે છે તો એ પરસમય છે. એટલે એમાં આપણે સહેજ ફરીથી પુનરાવર્તન બધાને માટે કરીએ તો કે સાત બોલથી જે કહેવામાં આવ્યો એવો જીવ નામનો પદાર્થ તે સમય છે. સાત બોલથી એ સમયને સિદ્ધ કર્યો એટલે જીવ નામના પદાર્થને સિદ્ધ કર્યો. એ સાત બોલમાં શું આવે છે તો ઉત્પાદ વય ધ્રુવયુક્ત સત્તાથી સહિત છે, દર્શન જ્ઞાન સ્વરૂપ પરિણમન સહિત છે, અનંત ધર્મોમાં રહેલા એક ધર્મીપણાને લીધે તેને દ્રવ્યપણું પ્રગટ છે, અક્રમવર્તી અને ક્રમવર્તી એવા અક્રમવર્તી ગુણો અને ક્રમવર્તી પર્યાયો સહિત છે. સ્વ પર સ્વરૂપને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી તેને સમસ્ત રૂપને પ્રકાશનારું એક રૂપપણું છે. અસાધારણ ચૈતન્ય ગુણના સદભાવને લીધે તથા પરદ્રવ્યોના વિશેષ ગુણોના અભાવને લીધે એ પરદ્રવ્યોથી જુદો ભિન્ન છે. અન્ય દ્રવ્યોથી અત્યંત એક ક્ષેત્ર વગા હોવા છતાં પોતાના ભિન્ન ક્ષેત્ર પડે રહેતો એ ટંકોત્કીર્ણ ચૈતન્ય સ્વરૂપ જ રહેવાનો એનો સ્વભાવ છે. પોતાના એ ચૈતન્ય સ્વભાવને એ છોડતો નથી. એમ આ સાત બોલથી એ જીવ નામના પદાર્થને સમયને અહીંયા સિદ્ધ કર્યો. જો આ ગુરુદેવના વચનો છે, અહીંયાથી ગુરુદેવના વચનામૃતો મેં લીધા છે અને એ તમને અહીંયા હું વાંચી સંભળાવી રહ્યો છું. તો એવા એવા એ જીવની વાત પછી આગળ કરી કે એ જ્યારે પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે ત્યારે સ્વસમય છે. સ્વસમય પરસમય કઈ રીતે છે તે સમજાવે છે અહીંયા ગુરુદેવના શબ્દો આપણે લઈએ થોડા. તો કે જ્યારે આ જીવ સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદ જ્ઞાન જ્યોતિનો ઉદય થવાથી સર્વ પરદ્રવ્યોથી છૂટી દર્શન જ્ઞાન સ્વભાવમાં નિશ્ચિત પ્રવૃત્તિરૂપ આત્મતત્વ સાથે એકત્વરૂપે લીન થઈ પ્રવૃત્તિ કરે ત્યારે એ દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત થવાથી પોતાના સ્વરૂપને એકતા રૂપે એક જ વખતે જાણતો તથા પરિણમતો એવો તે સ્વસમય એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે. એના માટે ગુરુદેવે સમજાવ્યું છે કે સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશે તે કેવળ જ્ઞાન છે. અને એવા કેવળ જ્ઞાનને ભેદ જ્ઞાન જ્યોતિ પ્રગટ કરે છે. આ ભેદ જ્ઞાન જ્યોતિનો ઉદય થતાં સર્વ પરદ્રવ્યોથી છૂટી દર્શન જ્ઞાન સ્વભાવમાં પર્યાય રહિત અભેદ ત્રિકાળ ધ્રુવ ચૈતન્યરૂપ આત્મતત્વમાં દ્રષ્ટિ કરી તેની સાથે એકત્વગતપણે વર્તે છે ત્યારે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત થયો એમ કહેવામાં આવે છે. એ ભેદ જ્ઞાન જે છે એ જ ભેદ જ્ઞાન દ્વારા જે કેવળ જ્ઞાન પ્રગટે છે એ ભેદ જ્ઞાન જીવે પ્રગટ કરવાનું છે. જીવે કરવાનું શું છે? ભેદ જ્ઞાન કોની વચ્ચે? સ્વ અને પર વચ્ચે. એને ઊંડા ઉતરતા જવાનું છે કે કયું સ્વ છે અને કયું પર છે એનો એને વિચાર કરવાનો છે. એમાં ઊંડા ઉતરવાનું છે અને સ્વ અને પરનો ભેદ જ્યારે એને થઈ જશે એટલે એવું પહેલા તો એને અવગ્રહ ઇયા અવાય અને ધારણા એ રીતે વિકલ્પ સહિત નક્કી કરવાનું છે કે શું સ્વ છે અને શું પર છે. એવું ભેદ જ્ઞાન વિકલ્પ સહિત ધારણા જ્ઞાન સુધી પહોંચાય એ રીતે કરવાનું છે. અને પછી એમાં એ આગળ વધતા નિર્વિકલ્પ ધ્યાનની દશામાં એને સ્વ અને પરનો ભેદ થઈ જાય છે. સ્વ એને અનુભવાય છે એટલે બીજું બધું જે રહી જાય છે બહારમાં એ પર છે. અને એ અનુભવ વખતે એને જાણે કે જગત આખા તરફ ઉપર પોતે તરતો ન હોય એમ અનુભવમાં આવે છે. એ સમ્યક દર્શન છે. તો એ જ્યારે સમ્યક દર્શનની પર્યાય પ્રગટે છે ત્યારે એ જીવ સ્વસમય છે. સમ્યક દર્શનની પર્યાય થયા પ્રગટ્યા પછી એક વખત સંકિત થયા પછીથી જ્યારે જ્યારે એ ફરી પાછો પોતે પોતાના સ્વરૂપમાં જાય છે ત્યારે એ સ્વસમય છે. અને એમાં એ સ્થિરતાનો પુરુષાર્થ કરે છે. અને જ્યારે એ સાતમા ગુણસ્થાનના બીજા ભાગથી આગળ વધીને જ્યારે એ શ્રેણી ચડે છે તો એ આઠમું નવમું દસમું એ બધા વખતે એ સ્વસમય જ છે. સાતમા ગુણસ્થાનથી આગળની બધી દશા જે છે સાતમા ગુણસ્થાનથી શરૂ કરીને એમ કહીએ તો ચાલે એ બધી દશા એ પૂર્ણપણે પછી એ સ્વસમય જ છે. એમાં પછી બહાર આવવું થતું જ નથી. જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે પણ એ સ્વસમય છે, એટલે પોતે પોતા રૂપે છે. સ્વસમય પોતે પોતા રૂપે, પોતે પોતાનો આત્મા છે એવા આત્મા રૂપે છે, અને એમ જ એને એ પ્રતીતમાં આવે છે. બે પણ રહેતું નથી, એકત્વ ગતપણે વર્તે છે. તો આવા સ્વસમય અને પરસમય સંબંધીની આપણે વાત લીધી. ઘણો વિસ્તાર છે, બધાને વિનંતી છે કે સાથે ને સાથે ગુરુદેવના પ્રવચનો સાંભળવાનું રાખજો, પ્રવચન રત્નાકર વાંચવાનું રાખજો, અથવા તો સમયસાર સિદ્ધિ વાંચવાનું રાખજો. કંઈ પણ સાથે ને સાથે કરજો. જે જે કંઈ વાત કરવામાં આવી હોય એને ફરીથી યાદ કરવી, એના સંબંધી વિચાર કરવો. જરૂર લાગે તો આ જે સ્વાધ્યાય છે એના રેકોર્ડિંગ તત્વધારા ઉપર મૂકવામાં આવ્યા છે, તત્વધારા.com પર ઓડિયો સેક્શનમાં એ સમયસાર સ્વાધ્યાય તરીકે, તો એમાંથી પણ ફરીથી તમે એને સાંભળી શકો છો, ડાઉનલોડ કરી શકો છો. પણ પ્રભુ સમયસારનો સ્વાધ્યાય છે એ કોઈ પંડિતાઈનો સ્વાધ્યાય નથી. એ સ્વાધ્યાય કર્યા પછી આપણને સમ્યક જ્ઞાન ન થાય તો સમજવું કે એમાં આપણો દોષ છે. સમયસારનો સ્વાધ્યાય કરીએ અને સમ્યક દર્શન ન થાય એમ કેમ બને? જે ભાવ સહિત સમ્યક દર્શન, જે ભાવ સહિત સમયસારનો સ્વાધ્યાય કરે છે એને જરૂરથી સમ્યક દર્શન થાય છે. બધું મૂકીને, એક બાજુ મૂકીને પ્રભુ આની પાછળ લાગી જવા જેવું છે. જીવનમાં આ જ એક કર્તવ્ય છે, આ જ કરવા જેવું છે, બીજું કંઈ કરવા જેવું નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આજના સ્વાધ્યાય સંબંધી કંઈ પ્રશ્ન હોય તો આપણે લઈએ. પ્રશ્ન નથી તો પ્રભુ સુખધામ બોલો.
Thank you.